તારીખ 3/2/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 103
લખવાને બદલે ધર્મેચક ભાઈઓ એટલા માટે લખ્યું છે કે એમને એવી યોગ્યતા દેખાણે કે આપણે ધર્મની ઈચ્છા છે અત્યારે પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ અધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. એટલે પર્યુષણ પૂરા થયા છે, બધા શ્વેતાંબર છે એટલે શ્વેતાંબર પર્યુષણ પૂરા થયા છે. ભાદરવાસુ છઠ દિગંબર પર્યુષણ તો ભાદરવા વદમાં પૂરા થાય છે. એટલે એક વર્ષે આ પાછા ફરીને સંવત્સરી આવે છે. એટલે આખા વર્ષ દરમિયાન આ દિવસ પર્યંત કોઈ પણ પ્રકારે તમારા તરફ અવિનયના પરિણામ થયા હોય. અવિનય એટલા માટે લખે છે કે કોઈ ઉંમર, કૃપાળુદેવની ઉંમર તો 23 વર્ષની છે, બહુ નાની ઉંમર છે. ઘણા ઉંમરની અંદર મોટા પણ સાંભળવા આવતા હોય છે અને કોઈ વાર કોઈને સંબોધન પણ કરવાનું બને, કોઈ વાર કોઈનો દાખલો આપવાનો બને, એમ કાંઈ ને કાંઈ કોઈને અવિનય જેવું લાગે. અસાધના જાણી જોઈને તો ન કરે જ્ઞાની પુરુષ કોઈની અસાધના, પણ છતાં પણ કાંઈ થયું હોય તો મન વચન કાયાથી. અસમાધિ એટલે અશાંતિ, કોઈ અશાંતિનું કારણ બન્યું હોય પોતાના નિમિત્તે મન વચન કાયાના પરિણામથી, તો તેના માટે હું ફરી ફરીને ક્ષમાવું છું. એટલે ક્ષમા માગું, ક્ષમા માગું છું. એ રીતે પોતે પોતાના હિત ખાતર એમ કહે છે. શેના માટે કહે છે? પોતે પોતાના હિત માટે એમ કરે છે. કેમ કે કોઈના પ્રત્યે કાંઈ પણ કોઈ પણ પ્રકારે અનુચિત ભાવ ન થાય એવું પોતે ઈચ્છે છે, અથવા તો કોઈને અશાંતિ દુઃખ ન થાય એવું પણ ઈચ્છે છે. અને છતાં એમ બનવાનો સંભવ ખરો ઉદયને કારણે. એટલે એ તો પ્રાસંગિક વાત લખી છે. પત્રનો વિષય છે કે જીવને પરિભ્રમણ થવામાં કેવા કેવા પરિણામ થાય છે, પરિભ્રમણના કારણભૂત કેવા કેવા પરિણામ થાય છે, અને એ પરિણામ જ્યારે ખરેખર પરિભ્રમણના કારણભૂત છે એવું પોતાને જણાય ત્યારે એ સંબંધે ઘણો પશ્ચાતાપ પણ થાય, અને એ પશ્ચાતાપને કારણે ઉદાસીનતા અથવા વૈરાગ્યની પણ ઉત્પત્તિ થાય. એટલે આ વિષય અત્યારે મોટાભાગના મુમુક્ષુને લાગુ પડે એવો છે. એટલે જેને એ વિષય ઉપર વિચારો ચાલતા હોય એને એ જોવું ઘટે છે કે ભાઈ આ વિચારો મને આવે છે. જેમના વસંતભાઈ વાત કરી, આપણે પૂછ્યું દુઃખ કેટલું લાગ્યું તમને, એમની વાત ઉપર છે એવું લાગ્યું કે બહુ તીવ્ર દુઃખ નથી લાગ્યું. એટલે એમ કહ્યું કે તીવ્ર દુઃખ લાગશે ત્યારે એ સંબંધીનું બરાબર કામ ચાલશે ઈ સ્ટેજનું, નહીતર શું થશે કે એ વાત હળવાશથી લઈ લેવાશે. બીજું આપણે સત્સંગમાં એ વિષય ચાલે છે કે પરિભ્રમણની ચિંતના થવી જોઈએ, વેદના થવી જોઈએ. અને એટલા માટે આપણે એ થાય એમ નહીં, પણ અંદરથી જે થવી જોઈએ શું નથી. અને એ વિષય ઉપર ઘણું સ્પષ્ટીકરણ આવ્યું છે, માટે એનું એ રીતે સ્પષ્ટીકરણને અનુસરીને વિચારો આવે ને સમાધાન થાય એ ભૂમિકાનું. એમ પણ ન થવું જોઈએ, જેમ કે એ વિષયમાં સ્પષ્ટીકરણ આવ્યું હોય કે ભાઈ આ પરિભ્રમણનું કારણ છે, એટલે આપણને એ જાતનો વિચાર આવે, એમ સ્પષ્ટીકરણ મળ્યું છે. માટે નેચરલ કોર્સમાં આવવું જોઈએ. એટલે એમને પહેલો શબ્દ એ રીતે લખ્યો છે, અંતર્જ્ઞાનથી. જ્ઞાન કયો કે આત્મા કયો, અંતરાત્મામાંથી આવવું જોઈએ. ઉપર ઉપરથી આવે તો એટલું દુઃખ લાગશે નહીં, ઘણું દુઃખ લાગે ત્યારે સમજવું કે અંદરથી આવ્યું છે. આ એનું માપવાનું લક્ષણ છે. હા, ઘણું દુઃખ લાગે અને ઘણી ઉદાસીનતા આવે, મહાવૈરાગ્યને આપે છે એમ લખે છે. મહાવૈરાગ્યને આપે છે એટલે કે ઘણી ઉદાસીનતા આવે. એટલે શું છે કે એવું થાય તો ફરીને થવામાં ફરક પડી જાય, નહીતર શું થાય કે ફરી ન થઈ જાય. ચામાં ખાંડ વધારે પડી ગઈ હતી, દાખલો થઈ ગઈ છે. તો એ કાંઈ બહુ મોટી વાત નથી, બહુ મોટી પ્રતિકૂળતા નથી. ચામાં ખાંડ ઓછી પડે ને કાં વધારે પડે ને કાં બરાબર પડે, ત્રણમાંથી એક થાય, બરાબર છે. કોઈ વાર ઓછી પડી જાય તો કોઈ વાર વધારે પડી જાય. તો જો ઉદાસીનતા હોય તો એકદમ ગૌણ તારી જાય. આપણને ઉદયમાં જો ઉદાસીનતા હોય તો ગૌણ થઈ જાય કે વધારે પડી તો શું અને ઓછી પડી તો શું અને બરાબર હોય તો શું. ઉદાસીનતામાં તો આંખો મીચીને જ ખાવા પીવાનું છે, હોય તો ચાલે. ઉદાસીનતામાં તો આંખો મીચીને પેટમાં નાખવાનું છે. ઉદાસીનતા નથી એટલે પરિણામ ચીકણા થઈ જાય. ઉદાસીનતા એટલે પરિણામ ચીકણા થઈ જાય. લાંબા ચાલે એટલે પાછો ખ્યાલ આવે કે અરે આમ કેમ થાય છે, કેમ થાય, આ તો પરિભ્રમણનું કારણ છે આપણે એમ વિચારવાનું. એમ નહીં, અંદરથી આવે તો ઘણું દુઃખ લાગે. એટલે એ થોડું ચેક કરી લેવું જોઈએ. ચિંતનાથી વેદના એવી આવવી જોઈએ કે રોકી રોકાય નહીં. શું રોકી રોકાય નહીં તો એ અંતઃકરણની શુદ્ધિ લાવે અને યથાર્થ વૈરાગ્યની ભૂમિકા લાવે. અને ત્યાર પછી આ નિર્ણય થશે, આ કર્યા વિના છૂટકો નથી. એ જીવ ગમે તે ભોગે પણ આત્મકલ્યાણ ભવભ્રમણને અટકાવ્યા વિના છૂટકો નથી. ગમે તે ભોગે પરિભ્રમણ કરવું નથી, એવો જે દ્રઢ નિર્ધાર, એ પૂર્ણ શુદ્ધિ. કેમ કે જન્મ મરણ તો પૂર્ણ શુદ્ધિ થાય તો નથી થવાના, નહીં તો થવાના છે. એટલે પૂર્ણતાનું લક્ષ એની અંદર બીજી ભાષામાં નાસ્તિથી આવી ગયું. શું એવો દ્રઢ નિર્ણય યથાર્થ ક્યારે આવે? કે આટલી ચિંતના અંદરથી આવી હોય તો જ આવે. એટલે ચિંતનાની સાથે એમણે પૂર્ણતાના લક્ષણ જોઈડ્યું છે. કેમ કે ત્યાર પછીનું ત્રીજું સ્ટેજ જ છે, એ સંકળાયેલું છે. યથાર્થ ચિંતનાને ઉદાસીનતા સાથે, ચિંતનાને વેદના સાથે ઉદાસીનતા સંકળાયેલી છે. અને જો એ બે બરાબર યથાર્થ હોય તો આ નિર્ધાર પૂર્ણ શુદ્ધિનો, જન્મ મરણ કોઈ ભોગે નથી કરવો, એ આવે. ઉપર ઉપર થયો તો ફરી ફરીને પાછા એવા દોષ થયા કરે, તો એનો અર્થ શું થાય છે કે કોઈ પણ ભોગે ન કરવું, એ ક્યાં વાત આવી? અમે ભોગ દીધો જ ક્યાં કાંઈ, તો જરાક જરાકમાં ગડબડ થાય છે, જરાક જરાકમાં ગડબડ થાય છે. શું એક સાધારણ પ્રતિકૂળતામાં પણ જો સહન ન થતું હોય તો મોટી પ્રતિકૂળતા ક્યાંથી સહન થવાની છે? તો અનંત જન્મ મરણની પ્રતિકૂળતા થોડી છે, પણ એ પ્રતિકૂળતા ભાસી નથી, એટલે આગળબડ થાય છે, ઉદાસીનતા નથી રહેતી. એટલે ઉદાસીનતા આવે. અસરળતા તો છે, પણ ઉદાસીનતા નથી એનો અર્થ કે હજી જન્મ મરણનો ભય નથી. જન્મ મરણ થવાના છે, આવી બધી આવા બધા પરિણામોથી એ સંબંધીનો ભય નથી લાગ્યો, ચિંતા નથી થઈ. ભય લાગે તો ચિંતા થાય. ઉદાસીનતા ન હોય તો અપેક્ષા વરિયા જ કરે. અપેક્ષા ને ઉદાસીનતા સામે સામે છે પ્રતિપક્ષમાં. ઉદાસીનતા ન હોય તો અપેક્ષા રહ્યા કરે. અપેક્ષા રહ્યા કરે છે એ બને છે, બધા બતાવે છે કે ઉદાસીનતા નથી. એમ વાત છે. મારા પણ આને કારણે જ અપેક્ષા વર્તી રહી છે. આપણે શું લઈ લઈએ છીએ કે હું જીવ છું એમ નથી લેતા, હું એને દીકરો છું એમ લઉં છું. તું દીકરો છું કે જીવ છું એ નક્કી કર, કે તું જીવ છો. પરિભ્રમણ કરતા કરતા પ્રારબ્ધને કારણે અહીંયા આવી જવાનો, અહીંયા આવી જવાનો એમાં ચારે બાજુ ઓળગવા માંડ્યો, આવી ગયો પોતાનો પ્રારબ્ધ છે. પછી જે આજુબાજુ સંયોગો હતા એને જીવ ઓળગવા માંડ્યો. હા, એટલે નવું નવું પ્રારબ્ધ ઊભું કર્યું એના ફળ ભોગવવા માટેનો. જે વળગ્યો એના ફળ ભોગવવા પડશે, એ નવું કર્મ બાંધ્યું. આમ છે, લેવું એમ જોઈએ કે હું પણ એક જીવ છું, મારા પ્રારબ્ધથી આવ્યો છું, મારી અનુકૂળતા ને મારી પ્રતિકૂળતા એ મારા જ પૂર્વકર્મનું ફળ છે. એમાં મારે બીજી અપેક્ષા રાખવી કે બીજાને સાથે નરમ ગરમ થવું, એ વાત ક્યાં નહીં. બરાબર સમજણને લાગુ કરે તો કાંઈ ગડબડ નહીં થાય. અને જેટલી પરિણામમાં ગડબડ થાય છે એટલી અશાંતિ થાય છે કે ન થતી. પહેલાં તો એ વિચારો કે પરિણામમાં જેટલી ગડબડ થાય છે એટલી અશાંતિ થાય છે કે ન થતી. એ અશાંતિ સહન કેમ થાય છે? અશાંતિ બરદાસ્ત ન થવી જોઈએ. મારે કોઈ પણ ભોગે શાંતિ જોઈએ, મને અશાંતિ નહીં જોઈએ. એટલે અશાંતિના બધા કારણ મટાડવા જોઈએ તો શાંતિ રહે. જીવ શાંતિ તો ઈચ્છે છે, અશાંતિ કરીને પણ શું ઈચ્છે છે? શાંતિ. વિરસ્તો ખોટો છે. અશાંતિ કરવાથી કઈ શાંતિ થવાની નથી. વિરસ્તો ખોટો છે. એ તો સમજણ બરાબર કરે ને તો વ્યવહારિક જીવનમાં પણ શાંતિ રહે અને પારમાર્થિક આત્મશાંતિ પણ પ્રગટ થાય. વાત રહી સમજણની, પણ સમજણથી બધી તકલીફ થવાની છે. સમજણથી બધી તકલીફ મટવાની છે. સમજણ ને અણસમજણ નો પ્રોબ્લેમ છે, બીજું કઈ નથી. અને આટલું બધું સાંભળવા મળ્યું હોય, આપણે કઈ પછી એ વિષય ઉપર વિચારતા હોઈએ ત્યારે તો કઈક એનું ફળ આવવું જ જોઈએ ને, કે ના આવવું જોઈએ? ત્યારે તો એનું ફળ આવવું જ જોઈએ. આપોઆપ આવે છે ખરી, પણ એની પાસે એનું બેકગ્રાઉન્ડ છે, એ સમજણ છે. સાચી સમજણ ને લઈને આવે છે દાખલા તરીકે. તને અપેક્ષા થઈ એટલે દુઃખ થયું કે મમ્મી આવા છે તો ધ્યાન નથી રાખતી, બરાબર. હવે તો તારી સમજણ એ જગ્યાએ એમ આવે કે ધ્યાન રાખવાનું નહીં રાખવાનું મારી કલ્પના છે, મને પ્રતિકૂળતા લાગે છે એ મારા પૂર્વકર્મનું કારણ છે. જે પ્રતિકૂળતા હું ગણું છું એમાં એનું કાંઈ કારણ નથી. તો બધી એના પ્રત્યેને જે અપેક્ષા વૃત્તિ અને ક્રોધ છે એ બધું બંધ થઈ જશે, પરિણામ શાંત રહેશે. ચારે પડખેથી સમાધાનથી શાંતિ આવે તો હજી કોઈ વિકલ્પ પૂર્વક ની શાંતિ છે. હજી તો આપણે નિર્વિકલ્પ શાંતિએ પહોંચવાનું છે. હજી એમાં જ ઠેકાણું નથી, સમાધાન કરવામાં જ હજી ઠેકાણું નથી, તો નિર્વિકલ્પ શાંતિ તો બહુ દૂર છે. ગોટા કરે છે બધા, નાના મોટા પ્રસંગ ઉભા થાય અને ગડબડ થઈ જાય. એટલું સામાન્ય નિર્ણય ન કરી શકાય કે ભાઈ આપણે જમવા રોજ બેસીએ છીએ તો રોજનો આપણો ઉદય છે, બરાબર છે. રસોઈ આપણે બનાવીએ કે કોઈ બનાવે, મોટાભાગે પુરુષ વર્ગને તો બનાવવાની હોતી નથી. રસોઈની અંદર એ પ્રકારે કોઈ કોઈ વખત તો ફેરફાર થવાનો જ છે, એ તો એક સંભવિત વાત છે. બીજું આપણે સામાન્ય નિર્ણય ન કરી શકીએ કે ભાઈ એવું ગમે ત્યારે થાય ત્યારે આપણે પરિણામને જરા પણ ઊંચા નીચા ન થવા દેવા. ઉદાસીનતાની વાત આપણે સમજ્યા છીએ તો પછી એ વાતને કેમ આપણે લાગુ ન કરીએ? વાત આપણે સાંભળી જ ન હોય, સમજ્યા જ ન હોય, એ તો હજી ક્ષમાને પાત્ર છે. એને કઈ ખબર નથી ને એવું થાય, પણ જેને ખબર હોય ને થાય એનું શું એમ. એટલે સામાન્ય નિર્ણય કરી નાખવાનો કે ખાતા પીતા કઈ ગડબડ કરવી નહીં, આપણે કોઈ બીજા ગડબડ કરે શું કોઈ શાંતિ રાખતો આપણે આત્મા ન કહીએ કે તું શાંતિ રાખ ને ભાઈ, ભલે થયું થયું ભલે આગું પાછું થયું પણ શાંતિ રાખતો. હા, અન્ય મતમાં તો યુક્તિ બતાવે છે કે અન્નને પણ દેવ કે છે, પાણીને પણ દેવ કે, અન્નને પણ દેવ કે, વાયુને પણ દેવ કે, જેટલા ઉદયમાં મટીરિયલ્સ આવે છે એ બધી મેટર્સને દેવ કે, યુક્તિ છે આ. જેમ કે જો ખાતા ખાતા તમે કાંઈ પણ કોમેન્ટ કરો કે આ તીખું થયું છે ને ખારું થયું છે ને વાળું થયું છે ને ફલાણું થયું છે ને ચવડ થયું છે ને બરાબર નથી થયું ને હું, તો તમે અન્નને કવ ખોળ્યું, અન્નને કવ ખોળ્યું, તો તમે અન્ન દેવતાની નિંદા કરી. માટે એ કરાય નહીં. શું આ યુક્તિ છે એ લોકોને? યુક્તિમાં માણસ કાંઈ માટે ટકી ન શકે, શું એમાં ભૂલ કરી જાય. પણ એ લોકો પાસે સાયન્સ નથી, કર્મનું મેથેમેટિક્સ નથી, પદાર્થનું વિજ્ઞાન નથી, એટલે સોલિડ કોઈ સમાધાન એને મળવાની શક્યતા નથી. એટલે યુક્તિ ગોઠવશે છેવટે, કેમ કે બુદ્ધિ તો એ લગાડી દીધી કે આ દોષ છે, ગુણદોષની ચર્ચામાં આ દોષ છે, એટલી તો બુદ્ધિ લાગે છે. હા, આ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, પણ કેવી રીતે ન કરવું જોઈએ એ નથી આવડતું, એટલે કઈ ને કઈ યુક્તિ બેસાડે છે. જે મુસલમાન લેંઘો ઊંચો કરે એવી રીતે યુક્તિ બેસાડી દે. આપણી પાસે તો બહુ સોલિડ સમાધાનના નો આપણી પાસે ઉપદેશ છે, સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ બહુ સોલિડ છે આપણી પાસે. એ હિસાબે વિતરાક થવાય છે, કે બીજે ક્યાંય વિતરાક ન થઈ શકે. બહુ બધો મન કશાય થાય યુક્તિથી, પણ કોઈ વિતરાક ન થાય. આ તો વિતરાક થાય એવો ઉપદેશ છે. ઇથમ બુદ્ધવા જિનેન્દ્રસ્ય માર્ગમ નિર્વાણ કારણ. નિર્વાણના કારણ એવો માર્ગ છે. તો પછી જેને નિર્માણ સંપદા પ્રાપ્ત કરે, નિર્માણ સંપદા યાતિ તમ વંદે હમ પુનઃ પુનઃ, એ સ્તમ વંદે પુનઃ પુનઃ. એટલું બહુમાન કર્યું છે વિતરાગતાનું આચાર્યોએ, એવું બહુમાન કર્યું. પરિણામ બગાડવાથી સમાધાન ન થાય, પરિણામ સમાધાન થાય તો પરિણામ ન બગડે. સમાધાન કોને કહેવાય? પરિણામ ન બગડે એને સમાધાન કહેવાય. એ છે ને પ્રકૃતિને તમે પોષણ આપ્યું. હું તાર ટોનમાં બોલો છો એમ કે તમને ક્રોધ આવ્યો ત્યારે ને, તો ક્રોધની પ્રકૃતિને તમે સપોર્ટ કર્યો, પોષણ આપ્યો. એ ક્રોધ કે દિવસે માટે એને તો તમે ના ના, આ તો આપણે આપણું સમાધાન કરવાનું છે. સામાન્ય સામાન્ય પરિણામ આપણા હાથની વાત ક્યાં છે? એના પરિણામે આપણા હાથની વાત થોડી. તમે ઊંચા ટોનથી કરો છો, ડબલ ઊંચા ટોનથી કરો, શું કરો તમે? કે તમે તમારા કંટ્રોલમાં કે તાબેદારી થોડા છે કોઈ પર બીજાના પરિણામ, એ તો સંભવિત નથી. એ તો કઈ સાચો ઉપાય છે જ નહીં. ના ના, એવું કઈ નથી. એટલે હારા છે. મારું કેવું શું છે કે ડબલ ટોન થી કરે તો શું કરતો?
ઠીક
છે. તો એવું આપણે છે ને એક્શન એક્શન કરવી, જો એવું હોય ને તો ખાલી હાઈટોનની એક્શન કરવી, ખરેખર હાઈટોન ન કરવો. શું એક્શન એટલે અભિનય, એક્ટર લોકો કરે ને, એક્ટર લોકો શું છે લાખો ને કરોડો રૂપિયા લઈએ પણ સ્ટેજ ઉપર ભીખ બી માગે, તો થોડા ખાલી ભિખારી થોડા છે અને ખબર છે કે આપણી પાસે લાખો રૂપિયા છે, કરોડો રૂપિયા, કેવી સરસ ભીખ માગે. એવું શીખી લેવું જોઈએ. ના આપણે જતું કરી શકીએ, આપણે શાંતિથી એનો ઉપાય એ છે કે શાંતિથી આપણે એમ કહી શકીએ કે આવી બાબતમાં તમે મને નહીં રોકો, મારા પછી એનું એના ઉપર થઈ જાય, કરવાનો સવાલ નથી, એ થઈ જાય, થઈ જાય એક વાત છે અને કરવાનો અભિપ્રાય રાખવો બીજી વાત છે, એ થઈ જાય. ઠીક છે, થઈ જાય તો થઈ જાય, એમાં કાંઈ બહુ મોટો દોષ નથી, પણ અભિપ્રાય નહીં રાખવાનો. રાગદ્વેષ થાય અને રાગદ્વેષ કરવાનો અભિપ્રાય હોય, બે જુદી જુદી વાત છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા, એટલે અંતરાત્મામાંથી એ સ્મરણ આવ્યું છે. એનો અર્થ થાય છે કે જ્યારે કોઈ પણ આત્મા પોતાનું આત્મકલ્યાણ કરવા માટે ખરેખર તૈયાર થાય છે ત્યારે અંતરાત્મામાંથી આ બધા ભાવો ઊભા થાય છે અને ત્યારે એનું ખરેખર કલ્યાણ થાય પણ છે. જ્યાં સુધી એવી પરિસ્થિતિ નથી થતી ત્યાં સુધી ખરેખર કલ્યાણ થવા માટેની પરિસ્થિતિ આત્મા અંદરથી બેઠો નથી થયો એ પરિસ્થિતિમાં, પછી સંયોગી કારણોને લઈને બનતું હોય છે. શું સંયોગી કારણો એટલે શું કે ભાઈ આપણે બધા સત્સંગ કરીએ છીએ તો સત્સંગમાં બેસવું જોઈએ, ચાલો આ બેઠા તો બહુ કાંઈ અસર ન આવે એને, કેમ કે અંદરથી આત્મા તૈયાર નથી થયો. જ્યાં સુધી આત્મા અંદરથી તૈયાર ન થાય ત્યાં સુધી એને આ ઉપદેશની અસર અંદર પહોંચતી નથી, બહુ સ્પર્શ કરતી નથી અને પરિણામ કેમ કે એમણે પોતે કલ્યાણ સાધ્યું ત્યારે એમને પોતાને ખ્યાલ છે પોતાના ભૂતકાળનો કે મારા અંતરાત્મામાંથી એ વાત ઊભી થઈ હતી કે મારે હવે પરિભ્રમણ કરવું નથી, ઉપર ઉપરથી વાત નથી. હા, એ ભાવ છે, કેમ કે પૂર્વ એવું કર્મ ક્યારે નથી બાંધ્યું કે એવો ભાવ થાય અંતરાત્મામાંથી ઉગે એવો, માટે એને ઉદય સાથે સંબંધ નથી. ઉદય સાથે કોને સંબંધ છે? જેમ કે એમાં નાની ઉંમરના બાળકો બેસે છે આપણે ત્યાં, તો એના પેરેન્ટ્સ એને ફરજ પાડે છે ચાલ તું સત્સંગમાં બેસ, બેસવાનું છે, ન ચાલે એનો ઉદય થયો, એની ઉદયને બેસે છે, ઉદયને કારણે બેસે છે. એના અંતરાત્મામાંથી, એના અંતરાત્મામાંથી એ વાત ઉગી છે ને બેસે છે એમ નથી, એટલે એ ત્યાં સુધી એને ઉદયનું કારણ છે. પછી એમાંથી અનુદય સુધી પહોંચે ખરા કે ભાઈ એમાં આવી આવી વાતો આવે છે, આ વાત તો આપણે કોઈ દિવસ સાંભળી નહોતી, સમજ્યા નહોતા. શું પછી પોતે સમજદારીથી આગળ વધે તો એના ઊંડાણમાં જાય ત્યારે એને એમ લાગવું જોઈએ કે ભાઈ મને મારા મા બાપ બેસાડતા હતા સત્સંગમાં, એ ઉપકારી થયું, હું એ વખતે બેસવું જોઈએ એટલો વિવેક મારામાં નહોતો એટલે પરણે બેસાડતા હતા, પણ બેસાડતાથી એને સાંભળવાથી હવે મને વિવેકની ઉત્પત્તિ થઈ છે, તો હવે હું મારી મેળે બેસું છું. હવે મને કહેવાથી મારે બેસવાનું છે એ વાત નથી. અને પછી અંતરના ઊંડાણમાં એને અવાજ આવવાની શક્યતા ખરી. પણ કોઈના કહેવાથી અથવા દેખા દેખીથી ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. માટે ભક્તિ કરવી છે એમને, બીજા ભક્તિ કરે છે માટે હું કરું એમને, બીજા સત્સંગ કરે છે માટે હું કરું એમ. તમને દેખા દેખીથી જે કામ થાય છે એ કામમાં કાંઈ ભલીવાર નથી હોતો, એ ગમે ત્યારે આઉટ થઈ જશે, આ લાઈનમાં ટકી નહીં શકે. દેખા દેખીથી આવશે એ ટકી શકે. એટલે કેટલાક આ લાઈનમાં આવ્યા પછી જે દૂર થઈ જાય છે એનું કારણ દેખા દેખીથી આવેલા હોય છે, કોઈને કહેવાથી આવેલા હોય છે, પોતાના અંતર આત્મામાંથી એ વાત નથી આવેલી હોતી. નહીંતર જેને અંદરથી એવો વિચાર આવ્યો હોય કે મારે મારું કલ્યાણ કરવું છે, એ કલ્યાણના માર્ગથી દૂર શું કરવા થાય, કોઈ હિસાબે ન થાય. હા તો પછી ફરી ગયું ને, પછી બીજા પછી એને કોઈ એમ કે તું નહીં આવતો, તો કે નહીં મારે તો જવું જ છે, ફરી ગયું. એટલે બીજાના કહેવાથી આવ્યા હોય એમાં કઈ દોષ નથી, પણ જ્યાં સુધી બીજાના કહેવાથી આવે છે ત્યાં સુધી હજી ઊંડાણમાં જવાની શક્યતા નથી. શું પછી આવ્યા પછી આ વિષય એવો છે, આત્માને અંદરથી જાગૃત કરી દે એવો વિષય છે. અને એ રીતે કોઈ આત્મા જાગી પણ જાય તો એ પરાણે મોકલનારનો ઉપકાર છે, એને ઉપકાર, એને એ ઉપકાર માને સારું થયું, એને મને ભલે બધે દબાણ કર્યું, પણ દબાણ કર્યું ત્યારે આ વાત કાને આવીને હું વિચારતો થયો ને, નહીંતર તો હું વિચારી ન શકત, વિચારવાનો સ્કોપ જ નહોતો. સાંભળે તો વિચારે, વિચારવાનો સ્કોપ નહોતો. હે હા નીકળી જાય. એટલે મૂળ જે વાત છે એ તો એ છે કે પહેલેથી કે પછીથી વાત તો અંદર આત્મામાંથી આવવી. ત્યારે શું અંતર અંતરાત્મામાંથી આવ્યું કે ભૂતકાળ સાંભળ્યો, ભૂતકાળ સાંભળ્યો, સાંભળ્યો ત્યારે ભૂતકાળમાં કોઈ એવો કાળ નથી, એવું સાંભળતું નથી કે જે વખતમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરતો 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 કરતો, જન્મતી વખતે ઘણો દુઃખી થાવ છું, મરતી વખતે ઘણો દુઃખી થાવ છું, અને જન્મ મરણની વચ્ચે જેને આયુષ્યનો જેટલો ભોગવટો છે એમાં પણ અનેક પ્રકારના દુઃખ અને ક્લેશ આ જીવ ભોગવે છે. એ પરિભ્રમણનું કારણ શું? સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. શું નથી કર્યું? સંકલ્પ વિકલ્પનું રટણ નથી કર્યું. એટલે સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ કર્યા જ કરતો હોય છે રાત દિવસ, અને નવા કર્મ બાંધે છે. પરિભ્રમણના કારણો છે. આ સંકલ્પ વિકલ્પ નું દુઃખ લાગવું જોઈએ. શું છે? જો સંકલ્પ વિકલ્પનું દુઃખ લાગે તો એ જીવ સંકલ્પ વિકલ્પ વગરની નિર્વિકલ્પ શાંતિ સુધી પહોંચી શકશે. એ શાંતિ એને ઉત્પન્ન થવાનું લક્ષણ એ છે કે એને સંકલ્પ વિકલ્પનું દુઃખ લાગવું. જ્યાં સુધી એ દુઃખને એ સહન કરી શકે છે, એટલે લાગતું નથી ત્યારે ને, ત્યારે સહન કરે છે ને, છે તો દુઃખ જ તેમાં, પણ દુઃખ લાગતું નથી ત્યાં સુધી એ નિર્વિકલ્પ શાંતિ, આત્માની શાંતિ પ્રાપ્ત કરવાની કોઈ પરિસ્થિતિ ઊભી નથી થવાની. એટલે પેન્સિલના વચનામૃતમાં અને સુગાનીજીના વચનામૃતમાં એ વાતો આવે છે. વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ, વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ. જેને વિકલ્પ નું દુઃખ લાગ્યું એ વિકલ્પ મટાડ્યા વગર નહીં રહે. જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી વિકલ્પ મટાડવાનો પુરુષાર્થ ઉત્પન્ન નહીં થાય. આમ થશે. સંકલ્પ વિકલ્પ નું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, એટલે કે પોતાની આત્મશાંતિ ભૂલીને જ કરે છે, આત્મશાંતિની ખબર જ નથી, એ સંકલ્પ વિકલ્પ કરતા અશાંતિમાં અશાંતિમાં હેલો જ જાય છે, હેલો જ જાય છે અશાંતિમાં. પોતાની આત્મશાંતિને, સમાધિ એટલે આત્મશાંતિને ભૂલી ગયો છે. એટલે હું મારી આત્મશાંતિને ભૂલ્યો છું, નિરંતર સંકલ્પ વિકલ્પ બહુ કર્યા છે, એના ફળમાં જન્મ મરણ પણ બહુ કર્યા છે, પરિભ્રમણ ઘણું કર્યું છે, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે. આ એક બહુ સારું લક્ષણ એમણે બાંધ્યું છે. જો એમ સમજાતું હોય કે મારા પરિણામ છે એ પરિભ્રમણના કારણરૂપ હજી મારા પરિણામ ચાલે છે, તો એની ચિંતા નિરંતર રહે. પરિભ્રમણ છે એ ભવરોગનું લક્ષણ છે. શું છે? પરિભ્રમણ છે તે ભવરોગનું લક્ષણ છે. અને રોગ છે એની ખબર પડે, મોટો રોગ છે એની ખબર પડે, એને ચિંતા કરવાનું શીખવવું પડે નહીં, કે એને ચિંતા કરવાનો ઉપદેશ આપવો પડે નહીં. મોટો ભયંકર રોગ થાય, કેન્સર થાય જેવા થાય છે ને, હાર્ટ ડિઝીઝ થાય છે, કેન્સર થાય છે, માણસ ગમે ત્યારે મરી જાય. એને ખબર પડે કે હાર્ટ પ્રોબ્લેમ છે અથવા કેન્સરનો પ્રોબ્લેમ છે, એટલે ચિંતા લાવવી પડે. એને કોઈ એમ કહે કે ભાઈ તમે ચિંતા કરો ના, નહીં તમે ચિંતા કેમ નથી કરતા, એવું થાય છે કોઈ દિવસ કે નહીં? જીવ ચિંતા નથી કરતો એ એમ બતાવે છે કે ભવરોગની ખબર નથી. અને એ વાત સાંભળ્યા સમજ્યા પછી પણ એની ખબર નથી તો બહુ મોટી વાત કહેવાય. જેને વાત ન સાંભળી હોય એને તો ન ખબર હોય, ન સમજાવ્યું એને ન ખબર હોય. અસ્વીકાર છે એવી વાત છે. કેમ કે આ વાત છે ને તરવારની ધાર જેવી છે. તરવારનો ઘા કરે અને સામાન્ય વાગે ને એવું બને ખરું? તરવાર છે ને સામાન્ય લોઢાની નથી હોતી, પોલાદ ને ગજવેલની હોય છે. તરવારનું લોખંડ હોય છે ને એ સામાન્ય લોખંડ નો હોય અને એની ધારે એવી જ હોય. આમાંને મારે એટલે એને વાગ્યા વગર રહીએ ને ડોકો ઉપર ઉડાડી દે એવી તરવાર હોય છે. ડોકા ઉપર મારે એટલે ડોકું ધડથી જુદું થઈ જાય. એમાં આ ઉપદેશ છે ને અસી ધારા જેવો છે. અસી એટલે તરવાર. આ ઉપદેશ જ એવો છે, વિતરાગનો ઉપદેશ અસી ધારા જેવો છે. તને કેન્સરની ચિંતા થાય, હાર્ટ પ્રોબ્લેમની ચિંતા થાય, અને એથી મોટો રોગ આ ભવરોગ એની ચિંતા ન થાય, અને એ તને ઉપદેશ આપવો પડે કે તને ચિંતા થવી જોઈએ, એની તો કંઈ ઉપદેશ આપવાની ચીજ છે? રોગ હોય તો એની ચિંતા કરવી પડે એ ઉપદેશ આપવાની ચીજ છે? બહુ ઓટોમેટિક છે. તો રોગની ખબર પડે એને ચિંતાથી છોડાવવો હોય તો છોડાવી ન શકાય. કોઈને હાર્ટ પ્રોબ્લેમ થયો, ડાક્ટરે સ્કેનિંગ કર્યું, એમાં વાલ ખરાબ થયેલો છે, શું થાય? તો ગમે ત્યારે હાર્ટ બંધ થઈ જાય. બીજું ડાક્ટરને ગંભીરતાથી સમજાવે ત્યારે શું કહે? ભાઈ એનો મેઇન વાલ ખરાબ થયો છે, હળી ગયો છે કે ગમે તેમ, શું થાય? ગમે તારે હાથ બંધ થાય. એની ચિંતાથી એને છોડાવવું હોય તો, અને છોડાવવા માટે એને આશ્વાસન આપીએ કે ભાઈ પાંચમ ને છઠ ક્યાં કોઈની થઈ છે, તું ચિંતા કરવાને આવે, તારે પાંચમ નદી મરવાનું છે કે છઠ નથી થવાની, એને એને ચિંતા ચિંતા વગર રહી શકે એ માણસ ન રહી શકે. કેમ કે એ ચીજની સમજણ જ એવી છે, રોગની સમજણ એવી ચીજ છે કે માણસ ચિંતા વગર રહી શકે જ નહીં. આ એક નવાઈની વાત છે કે આવો મહાભાવ રોગ છે, જીવને એની ચિંતા નથી થતી. આશ્ચર્યકારક વાત છે. મિત્ર, એટલું બધું ચોખ્ખું કરીને આપ્યું છે, એના પરિણામ ચાલુ જ થઈ જાય. એને ચિંતા રોકી ન રોકી શકાય એવી વસ્તુ જેવી છે, તો ભયંકર પરિભ્રમણ છે, જેવું તેવું નથી. એક થોડું વાગે ને હાડકું બાટકુંમાં ક્રેક પડે ને ત્યાં પીડાનો સોજો અને પાર નથી રહેતો. આ તો હોથા નીકળી જાય એવી વાત છે. પરિભ્રમણમાં તો ભૂકા નીકળી જાય, થોડું ન વાગે. ભાઈ ભગવાનની અસાધના કરી હતી, પછી થોડુંક એને દુઃખ થઈ ગયું, પ્રતિકૂળતા આવી ગઈ. પ્રતિકૂળતા આવે તો માણસ પછી દુઃખી થાય, તો રોવા માંડે. ભાઈ જુઓ, આ તો તમને કાંઈ નથી થયું, પણ તમે જે અપરાધ કરો છો ને એમાં તો તમારા હોથા નીકળી જશે, ગોટલાના છોતરા નીકળી જશે, ખબર નહીં પડે તમને. આ તો કાંઈ નથી થયું એમ એની ભયંકરતા જો ભાષે, તો ચિંતા થયા વગર ગીર નહીં. એને કહેવું ન પડે કે ચિંતા થવી જોઈએ, ચિંતા થવી ઘટે, એ વાત આવે નહીં. અને ચિંતિત પરિણામવાળા જીવને ઉદાસીનતા એક સિક્કાની બે બાજુ જેવી છે. કેવી? એક સિક્કાની બે બાજુ છે. આ તો મોટી ચિંતા છે એટલે મહાવૈરાગ્ય આપે છે. એટલી બધી ઉદાસીનતા આવે કે આજે નાની મોટી બાબતમાં પરિણામ હખડખડ થઈ જાય છે, કંઈ થાય જ નહીં. એને એ દુર્લક્ષ જ થઈ જાય કે હું આ મારી ચિંતામાં રહું કે આ માથાકૂટમાં ઉતરું. ઉદાસીનતા આવે, ધ્યાન જ ન જાય, એટલી ઉદાસીનતા આવે. હું ફરીને વિચારશું.